તારીખ 2/1/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 17, પાના નંબર 11.
કેટલો ઉત્સાહી થાય છે અથવા નિયમિત થાય છે ઉપર ખાતે વિચારો છે. જુદા જુદા પડકાર પુનરુક્તિ જેવી લાગે જુદા જુદા પડકાર જ્ઞાની બીજો વિકલ્પ જેવો નથી, શંકા નથી, વિકલ્પ નથી, અથવા જેવો છે અચકાત નથી. એક નિષ્ઠાથી એક પૂરી શ્રદ્ધાથી પૂરા વિશ્વાસથી તત્પર વૃત્તિ વાળો એટલે જેમ કોઈ આ દિન બેઠો હોય મારું કાર્ય ક્યારે ક્યારે સિદ્ધ થાય અને કાર્ય સિદ્ધ થવાની ક્ષણ આવે તે કાર્યની તત્પરતા વૃત્તિમાં જેટલી સ્થિર થાય એ પ્રકારની દુનિયા આત્માર્થી જીવની વૃત્તિમાં જ્ઞાનીની આજ્ઞાના આરાધનાના વિષયમાં એકદમ તત્પરતાયુક્ત હોય છે. તેથી વિદ્યમાન જ્ઞાનીના સમાગમમાં ઉપસ્થિત જ્ઞાનીના સમાગમમાં એટલા માટે વિદ્યમાન જે પ્રવૃત્તિમાન જ્ઞાની છે એનો તો સમાગમ થઈ શકતો નથી, તેમના વચનો નો સમાગમ થઈ શકે છે. ભૂતકાળમાં થયેલા એવા અવિદ્યમાન જ્ઞાનીના વચનો નો સમાગમ થાય છે, પણ એ વચનો પરોક્ષ વચનો અને પ્રત્યક્ષ સમાગમ વચ્ચે ઘણું અંતર છે. વચનોમાં રહેલો મર્મ પ્રત્યક્ષ સમાગમમાં પૂછી શકાય છે, સમજી શકાય છે, અને પરોક્ષ વચનોમાં ક્રમથી વસ્તુનું સ્વરૂપ કહેવાતું હોવાથી અને ક્રમથી અનેક પડખા પણ અધ્યાત્મના ક્રમથી કહેવા પડતા હોવાથી સમજનારની યોગ્યતામાં કયો ક્રમ બાકી રહે છે તે વાંચનારને ખ્યાલ નથી હોતો, પણ પ્રત્યક્ષ યોગમાં એ ખ્યાલ આવી જાય. કોઈ એક વાત જ્ઞાની કહે છે તો સાંભળનાર ન સમજે તો જ્ઞાનીને ખ્યાલ આવે છે કે આ કેમ ન સમજે, તો એ જે ખ્યાલ આવે છે એ પણ ત્યાં સ્પષ્ટ કરે છે. પણ જે પરોક્ષ વચનો કહેવાયા છે એના પર એ વચનોને વાંચનારા તો અનેક યોગ્યતા વાળા જીવો છે, એ સિવાય એ વચનની પૂર્તિમાં બીજી જરૂરિયાત શું છે એ પરોક્ષ પરિસ્થિતિમાં એ વાત સંભવિત નથી. જ્યારે પ્રત્યક્ષની પરિસ્થિતિમાં એની ક્ષતિપૂર્તિ થાય એવો વ્યવહાર સંભવિત છે, અને એ વ્યવહાર સંભવિત છે એની કિંમત તો ઓછી નથી. તેથી વિદ્યમાન જ્ઞાનીના સમાગમમાં એમના પ્રત્યે સર્વાર્પણ બુદ્ધિ વર્તે છે. એટલા માટે તો પોતાની ક્ષતિ હોય તો પૂરતી થઈ શકે, પોતાની ખામી હોય તો જ્ઞાનીની દ્રષ્ટિમાં તે વાત આવે, જ્ઞાનીના ખ્યાલમાં તે વાત આવે, તે તમને બતાવી શકે. અને એક ન્યાય કે મુખ મૂલ્ય છે આવું જ એક નિષ્ઠાથી જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન તે મોક્ષનું બીજ છે, મોક્ષનું બીજ છે. કેમ કે જ્ઞાની પોતે મોક્ષ સ્વરૂપ છે, તેની આજ્ઞાનું આરાધન કરનારને મોક્ષ બીજ છે. આપણે એક વાર ભક્તિના સમયમાં એ સમયમાં વધારે વાત તો સમાગમ થઈ શકે. સમજમાં વધારે તો સમાગમ થઈ શકે તેમ છે. અને ભણું કરીને બધી વાત માટે સમાગમ થઈ જાય છે. પત્ર લખવામાં પરોક્ષ પણ છે. પરોક્ષ લખા હું પોતાને લખવાનું સંતોષ કરું છું. લેખન શક્તિ આગલા પેરેગ્રાફમાં એનો પ્લસ છેલ્લે છે લખેલો છે, લેખન શક્તિ શૂન્યતા પામ્યા જેવી થવાનું કારણ એવું છે. કોઈ વાર પત્ર નથી લખવાનું કારણ આ છે. મારી લેખન શક્તિ શૂન્ય જેવી થઈ ગઈ છે. લેખન શક્તિ શૂન્યતા પામ્યા જેવી થઈ તેનું કારણ એક એવું પણ છે કે એક કારણ તમે નહીં લખી શકો કે કોઈ એવી જ દશા વર્તે છે એ દશા બહુ નિષ્ફળ છે. તેને લીધે લખવામાં અથવા અન્ય વિષયમાં મન પ્રવેશ પામતું નથી. તેથી પરમાર્થ વિશે લખતા કેવો ચિંતા જેવી બતાવી દીધું છે. બીજું કારણ લખવાનું લઈને કાર્ય ઉપાધિનું પણ લખ્યું છે. મારી એક ત્રીજી પણ એક ત્રીજું કારણ પણ ખરી નથી એવું છે. ચિત્તમાં ઉગેલી વાત ઘણા નિયુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી. એક સાથે અનેક પડખા એક વાતને લાગુ પડે એ વાત કહેવી હોય ત્યારે લેખનમાં એ વાત કહેવી બોલતા બોલતા વચ્ચે બતાવી દેવાય કે આ વાત કેમ છે. એમાં આમ પણ કહેવા માંગુ છું ને આમ પણ કહેવા માંગુ છું. લેખનમાં એ વાત આવતી લેખમાં આવી શકતી નથી. અધ્યાત્મનો વિષય એવો છે, વાણીમાં ઉતારવો એ ઘણી નિર્મળતા સૌક્ષમ બધું હોય તો કંઈક આવે વિગત ભાષામાં આવી ઘણી વિગત છે. આ વિષયનો સૂક્ષ્મ વિષય છે જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ ગયું એ ખરાબ ભક્તિ છે. ભક્તિ નો ચાલીસમું વર્ષ છે. પરમાત્મા એટલે પોતાનું નિષ્પરમ સ્વરૂપ પરમાત્મા ને નિરંજન અને નિર્ભય રૂપે ચિંતવે જીવને એ લઈ આવવું નિકટ છે. એટલે એવા દેહધારી પરમાત્મા નિરંજન સ્વરૂપ સંકલ્પનું વિકટ થઈ પડે છે. એવા તેથી એટલા માટે પરમાત્માનો જેને સાક્ષાત્કાર થયો એને સાક્ષાત અનુભવ થયો છે. એવા જે દેહધારી પરમાત્મા પરાભક્તિ પુરુષના સર્વચારિત્રમાં એક ભાવનો લક્ષ્ય થવા છે. તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્ય ભાવ હોય છે અથવા થાય છે એ પરાભક્તિ છે. કોઈ વાર બીજી રીતે અંદર જે રહેલું છે તે અપ્રગટ છે. અને જ્ઞાની પુરુષ ને વિશે રહેલું સત્ય તે પ્રગટ છે. જો તમે પ્રગટ શક્તિ ની પરમાત્મા વત મહિમા લીધો તો તમે અપ્રગટ શક્તિ ની પરમાત્મા જ્ઞાની પુરુષ અને પરમાત્મા માં અંતર જ નથી. પોતાનો વિષય છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મા માં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે જ્ઞાની તો પરમાત્મા છે. કેટલા સમય 143 થયો. પ્રત્યેક જ્યોતિ પર આત્મા પરમાત્મા સમયસાર જ્ઞાની તો પરમાત્મા છે અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા અમુક પ્રકારે નહીં માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા તેથી એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા ને નમસ્કાર આવી ભક્તિ થી માંડી પરાભક્તિ ના અંત સુધી એક આરાધ્ય આટલી ભક્તિ કરવી ને આટલું જ ન કરવું એ વાત છે. એવું શાસ્ત્ર લખ્યું છે. એ શાસ્ત્રો કહેવા માંગે છે. શાસ્ત્રમાં કહેવા ધારેલી આ વાત છે. તારું લક્ષ્ય પહોંચે તો શાસ્ત્ર લક્ષ્ય તારા ખ્યાલમાં આવ્યો અને એ તારું લક્ષ્ય ન પહોંચે તો શાસ્ત્ર વાંચ્યા હોય તો પણ શાસ્ત્ર ઉત્કર વિચાર તો પાન કરવું ટુકડો કયા પત્ર માંથી આ પત્ર માં તો બહુ ઘણી ઘણી વાતો એમાં એક કરોડ ટુકડા કરતા આખો પારિગ્રાહ પોતાના પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પરમાત્મા દેહધારી રૂપે થયો છે. ભગવાન બન્યું ભગવાન દેહ ધારણ કરે પછી કૃષ્ણ રામ એ આમાં છે. તેની વાત પણ એ જ રીતે આવે તેના ન સમજે મુક્તાત્મા ને દેહ ધારણ પરમાત્મા દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જેમને વૃદ્ધિ થયે ભક્તિ ઉદય છે અને એ ભક્તિ ક્રમે ક્રમે પરાભક્તિ રૂપ થાય છે. બસ પછી તો જુદી જુદી વાત મૂકી છે. એમાં ભાગવતની ગીતાની વાત લઈને પછી અધિક શું કહેવું. જ્ઞાની તીર્થંકર દેવ માં લક્ષ્ય થવા તો અન્ય મતની વાત લખી જૈન મતની વાત અધિક શું કહેવું. જ્ઞાની તીર્થંકર દેવ માં લક્ષ્ય થવા જૈનમાં પણ પંચપરમેષ્ટિ મંત્ર માં નમો અરિહંતાણ પદ પછી સુધી નમસ્કાર કર્યો છે. અનાદિ મહામંત્ર છે એમાં અરવિંદ કરતા સિદ્ધ ઊંચા ગુણ સ્થાને બિરાજમાન હોવા છતાં અરવિંદ નો નમસ્કાર કરવા આવે છે. એના લીધે બહુ રહસ્યવાળી વાત છે. એમ કરે છે ત્યાં સિદ્ધ ભગવાન નો અનાદર નો અવિનય કર્યો છે એમ કોઈ કહે તો આ વિષય જેમ કોઈ એમ કહે તો ગુસ્થાન આટલા નું છે માટે આમ થવું જોઈએ એ આ વિષયને સમજે નથી. કેમ કે ત્યાં ગુસ્થાન નો વિષય છે. અરવિંદ પરમાત્મા કોઈનું ગુણસ્થાન નથી અને સિદ્ધ પરમાત્મા 14 ગુણસ્થાનથી પણ ઉપર ચાલે છે. તો પહેલા સૂત્રમાં નીચેના ગુણસ્થાન વાળાને વંદન કરો છો નમસ્કાર કરો છો એની પાછળ આ રીતે છે. અને આ વ્યવસ્થા નમસ્કાર અને અનાદિત કોઈએ કોઈ ભેગામાંથી ઉપજાવી છે એ નવી શરૂ થઈ છે. અનાદિથી છે એનો બીજો અર્થ એ થાય છે કુદરતી સ્વરૂપ થી કુદરત થી ગોઠવાયેલી છે. એ કુદરતીને અકુદરતી પણ તારે લઈ જવું તો તારો ભાવ ભ્રમ ન લેવો. કુદરતી ને અકુદરતી કરવું તો થઈ જ શકે. સિદ્ધને નમસ્કાર પછી કર્યો છે એ જ ભક્તિ માટે એમ સૂચવ્યો છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિ નું જ્ઞાન છે. કે નમો નિમિતાણામાંથી જ્ઞાનીની ભક્તિ કાઢી છે. નમો નિમિતાણ પદલ એમ સૂચવે છે કે જ્ઞાનીની ભક્તિ તરત કરે છે. આત્મજ્ઞ સત્પુરુષ શ્રી રાજચંદ્રજી તેમના વચનામૃતમાં પત્રાંક 105માં મોક્ષનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે. મહાવીરના બોધને પાઠકો અથવા ભગવાનનો જે બોધ છે મહાવીરનો બોધ કહો અનંત તીર્થંકરનો બોધ કહો કે જ્ઞાનીનો બોધ કહો બધું એકાદ છે. તે બોધ જીલવા લાયક તે બોધ પરિણમે એવી પૂર્વ ભૂમિકા જાણી હોય તેની પાત્રતા કહેવામાં આવે. એ પાત્રતા સમજી શ્રીમદજીના શબ્દોમાં 10 બોધ છે. એમાં પહેલો બોધ છે સત્પુરુષના ચરણમાં ઇચ્છુક. સત્પુરુષના સમાગમનો ઈચ્છુક એવો શબ્દ પણ અહીંયા નથી લીધો પણ ભક્તિવાચક શબ્દ વાપર્યો છે. જેને સત્પુરુષના સાનિધ્યમાં અત્યંત અત્યંત ભક્તિથી સર્વાર્પણ બુદ્ધિએ રહેલો છે એવી જેની ઈચ્છા અભિલાષા છે તેને ભગવાનનો બોધ એટલે ભગવાનના બોધમાં કહેલું જો એ સત સ્વરૂપ આત્મ સ્વરૂપ એ સ્વરૂપને લક્ષમાં લેવાનો એ સ્વસ્વરૂપને અનુભવ કરવાનો અવસર છે અને એ આ બહુ મોટી વાત છે. કેમ કે જેને સત્પુરુષ પ્રત્યે બહુ માન થયું તેને સત પ્રત્યે બહુમાન થયું. જેને સત પ્રત્યે બહુમાન થયું તેનું દર્શન બહુ ઘટે. એનું માત્ર દર્શન નો ઘટે એટલું જ નહીં, તેનું ચારિત્ર મૂળ નો રસ પણ ઘટે. કેમ કે સત્પુરુષ પ્રત્યે અર્પણતા કરવા જાય છે ત્યારે એની જગતના પદાર્થો પ્રત્યે ઉપેક્ષા સહેજે થવા લાગે છે. અથવા જેને સચ્ચૈતન્યનું મહાત્મ છે તેને ભૌગોલિક પદાર્થોનું મહાત્મ કહે છે. સામે સામે એટલે જે ભૌગોલિક પદાર્થો જગતના જીવો પોતાની અનુકૂળતાઓ માટે આર્ત ધ્યાન કરે, આર્ત પરિણામથી એની સન્મુખ થાય છે, એ પદાર્થોની સન્મુખ થાય છે, તે પરિસ્થિતિ પલટીને, એવી આર્તતાની પરિસ્થિતિ પલટીને શીતળ એવા આત્મસુખને માટે એ સત બાજુ વળવા માંગે છે, સતનો મહિમા કરે છે, સતનો મહિમા એને આવે છે, અને આ અસતનો મહિમા એને આ સ્વસત અપેક્ષા એ પૂજગળ અસત છે, અસતનો મહિમા એને ઘટે છે. તેથી એનો દર્શનનો પણ ઘટે છે અને પૂજગળ પદાર્થ પ્રત્યેનો પણ એનો રસ ઘટે છે. જે જળ પ્રત્યેનો જળ પદાર્થ પ્રત્યેનો રસ જ્ઞાનને મલિન કરતો હતો તે જ્ઞાનની મલિનતા કરવાનું હતું. જો જ્ઞાન મલિન નથી થતું તો જ્ઞાન તો સ્વભાવે કરીને સ્વરૂપે કરીને સ્વભાવને ધારણ કરી રહેલું ત્યારે એ જ્ઞાન પોતાના અંતર સતને જોવા અવલોકવા અને અનુભવવા ત્યાં ક્ષમતા ધારણ કરે છે. જો આ રસ ઘટે છે તો યથાર્થ પણ. તેથી સત્પુરુષના ચરણમાં રહેનારને એ રસ ઘટતો હોવાથી બહુ જ સહજપણે અને સહેલાઈથી સરળતાથી સુગમતાથી કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કર્યા વિના જે સતને પામે છે. કરશે તો એ તો માનો કે અત્યારે ઓળખાણ નથી આવતી, સિદ્ધિ ઓળખાણ નથી આવતી, તો ખબર પડી કે આ સત્પુરુષ છે તો ભલે ઉભેનું પણ બહુમાન કરશે તો એને ઓળખવાનો અવસર છે. ઉભે બહુમાન કરશે તો પણ એને ઓળખવાનો અવસર છે એવી સૂચના ગુરુદેવ આપી છે. ભલે તત્વજ્ઞાન ઓછું સમજશે તો વાંધો નથી, પણ આમના ચરણમાં રહેશે તો એનો બીડો એ ઊંઘી નાખી વાત છે. તત્વજ્ઞાન ઓછું સમજશે તો પણ ઓછું સમજતો હોય તો આ કર, સમજતો હોય તો સમજવામાં તો આ કરવાનો પ્રશ્ન જ નથી કહેવાનો. અમને તો ફળ ન થયું, ત્યાં તારી જે પ્રાપ્તિની ભાવના છે એ ત્યાં યથાર્થ હશે. ભક્તિ તો અનેક રીતે કરે છે, કોઈ કઈ સાથે, કોઈ કઈ સાથે, કોઈ કઈ સાથે, કોઈ લોભથી અથવા કોઈ માનથી અથવા કોઈ ભયથી ભક્તિ કરવાના તો અનેક પ્રકાર છે. પ્રતિકૂળતાનો સામનો કરવા માટે પણ ભક્તિ કરે, ત્યાં પ્રતિકૂળતાનો પ્રસંગ છે એને આધાર બનાવે. અનુકૂળતા મેળવવા માટે કરે તો ત્યાં અનુકૂળતાના પ્રસંગને આધાર બનાવે. ભક્તિ કરતા પોતાને પોતાનું માન સન્માન અને સ્ટેટસ નું સ્થાન ઠીક દેખાતું હોય છે, બનતા હોય તો વગેરે એ કારણે. ચાલો આપ છે એની ભક્તિમાં આપણે આગળની હરોળમાં જો રહેશું તો સમાજમાં પણ આપણે ગણતરી જાણી શકે. આમ બહુ માટે કઈ ભક્તિ કરી દે, કુંડલી જાય, પાપ પાછું ફેલાય, સંકેત કરવું, અનેક પ્રકારે ભક્તિ કરી. એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિ ની ભાવના છે, એકમાત્ર, બીજી કાંઈ નહીં. એટલો જ આશય હોય તો એક ભક્તિ પણ ચૂકી નહીં, ઓછાણ નહીં. આવી બધા વાર્યા પ્રયત્ન એટલે પાત્રતાના 10 ગુણમાં પહેલો ગુણ જે રીતે તે સંબંધમાં વિચાર પદાર્થનો યથાર્થ નિર્ણય ન આવતો હોય તો કોઈ એવો દોષ એવી રીતે ગૌણ કરે કે શું કરીએ. પૂર્વ કર્મ કોઈ એવું છે કે અમારા સૂક્ષ્મમાં નિજ પદાર્થનું નિજ પરોક્ષનું યથાર્થ નિર્ણય થાય એવું જ્ઞાન નથી. કોઈ એવો પૂર્વ કર્મ ન હોય કે જ્ઞાન એવું છે કે અમે શું કરીએ. સૂક્ષ્મ તો છે પણ છતાં પૂર્વ કર્મ કોઈ એવું છે કે અમને પદાર્થનો નિર્ણય થતો નથી અને પદાર્થનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી એનો મહિમા પણ આવતો નથી. તો પછી શું એને પણ સત્પુરુષની ભક્તિ અત્યંત ભક્તિ થતા એમને પદાર્થનો નિર્ણય થાય એ રીતે એના નિર્ણય એવું નથી કે કોઈ ઘણો સૂક્ષ્મ હોય એના જ નિર્ણય બધા હતા હોય અને ઓછો સૂક્ષ્મ હોય એના નિર્ણય બરાબર નહીં. એવો કોઈ યથાર્થતા હોય યથાર્થતાના વિષયમાં એવો કોઈ ધોરણ એવું લાગુ પાડી શકાતું નથી. એટલે એ વિષય ઉપર એમનું ઘણું વજન છે. એટલે અહીંના પાત્રતાના લક્ષણમાં પણ એનું મહત્વ સૌથી વિશેષ હતું. બીજું છે કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી આત્મા સૂક્ષ્મ સ્વભાવ સ્વરૂપ છે. સૂક્ષ્મ સ્વભાવની જેને રૂચે છે એને તત્વજ્ઞાનના વિષયમાં પણ જેટલો સૂક્ષ્મ બોધ આવે એટલો એને જિજ્ઞાસાનો પ્રકાર વધારે સતત થાય છે. સૂક્ષ્મ બોધના નિમિત્તમાં કોઈ એવો પ્રકાર ન થવો જોઈએ એમ. આ તો બહુ સૂક્ષ્મ છે ને આપણા કામનો નથી. બહુ સૂક્ષ્મ આવે છે ને આપણે ન સમજી શકીએ માટે એ વાત છોડી દો. એવો પ્રકાર આવવો જોઈએ. આત્મધર્મ શાંતિ ભાઈ આવી પણ કઈ પણ શક્તિનો આર્ટિકલ વાંચો પરિણામ શક્તિ હાથનું પરિણામ પાસે તમે આત્મધર્મ વાંચો છો બધું વાંચો છો તો કે બધું તો નહીં પણ ઠીક છે લગભગ બધું વાંચો છો. આપ મારો ઉપયોગ એટલો ચાલતો નથી એટલો એટલે સૂક્ષ્મમાં છોડી દે શું કરે છે તમને તો બધા મંગાવે પણ સૂક્ષ્મ આવે છોડી દે પહેલેથી આજ મારી દે આપણો ઉપયોગ કામ કરે નહીં આપણે સમજી શકીએ નહીં તો ઘણું સૂક્ષ્મ આવે છે ગુરુજનના પ્રવચનોમાં તો ઘણી સૂક્ષ્મતા અનેક વાર આવતી તો જ્યાં જ્યાં સૂક્ષ્મતા આવે ત્યાં ત્યાં એની જિજ્ઞાસા ઓર વધારી દેવી જોઈએ અને જ્ઞાનને ઉપયોગને વધારે સૂક્ષ્મ કરીને સમજવાની તત્પરતા એના ભૂમિકામાં ઊભી થવી જોઈએ વૃત્તિમાં તત્પરતા આવી જોઈએ શું કહેવા માંગે છે સૂક્ષ્મ પણ જો પ્રયોજનભૂત છે તો પ્રયોજનભૂત વિશે ઘણા સૂક્ષ્મ હોય છે ભેદ પ્રભેદના કારણ શુદ્ધ પર્યાય પણ જે પ્રયોજનનો જે સૂક્ષ્મ વિષય છે એ સંબંધમાં તો એને બરાબર જાગૃત થઈને જિજ્ઞાસાને વધારે વધારીને સમજવાની કોશિશ કરવી પ્રયાસ કરવો જોઈએ એવી જો પરિસ્થિતિ હોય તો એ જે પાત્ર છે તો એ સમ્યક દશાને પાત્ર છે ભગવાનના બોધને પાત્ર છે પાત્રતા પાછો વળી જાય આ સૂક્ષ્મ છે આપણા કામોને આપણે ન સમજી શકીએ આ વિદ્વાનોનું કામ આ પંડિતોનું કામ એમ લઈએ એ ખોટું છે સમજાયું છે તું પ્રયત્ન કર તો તને જરૂર સમજાયું છે પોતાના સ્વકાર્યને વિશે એવો નિયમ છે કે જીવ પ્રયત્ન કરે અને કરવા ધારે કરવાની એની ભાવના હોય અને કાર્ય ન થાય એવું નથી નથી બનતું ત્યારે એ વાત ચોક્કસ છે કે એ કરવા ધારતો નથી એ કરવા પાછળ પડતો નથી એનો એ બાજુનો પ્રયત્નનો અભાવ છે એ સ્પષ્ટ સૂત્ર છે તેથી કાર્ય થતું નથી એ પણ સ્પષ્ટ છે હા સ્થૂળ સૂક્ષ્મ બધામાં પ્રયોજન અપ્રયોજનનો વિષય તો છે તમામ શાસ્ત્રના વિષયમાં કેટલું પોતાને કામનું છે કેટલું પોતાને કામનું નથી એ વાત તો એને બરાબર પ્રયોજનમાં સીધું પ્રયોજનભૂત છે આડકતરી રીતે પ્રયોજનભૂત છે એ બધું એને સમજવું મારા વ્યવહારમાં કેમ સમજે છે કે આ સીધો આપણને મારતો નથી પણ આમ કોથળામાં પાનશેરી નાખી એક મેં કોથળો માર્યો પણ વાગે પાનશેરી એનું શું ત્યાં તો બરાબર સમજે છે કોઈ આડકતરું નુકસાન પહોંચાડે તો સમજે છે નુકસાન પહોંચાડે તો સમજે છે અહીંયા પણ એને એ વાત જઈ પ્રયોજન ગુણ ઉપર પ્રશસ્ત ભાવ રાખનાર જેને ગુણની રુચિ છે તેને બીજાનો ગુણ જોઈને એના ઉપર એને પ્રશસ્ત ભાવ આવે છે તે જે આ પ્રકાર છે માત્સર્ય ભાવ ન આવે અથવા ગુણને ગૌણ કરીને દોષને મુખ્ય કરી લે નાના દોષને મુખ્ય કરે અને મોટા ગુણને ગૌણ કરે એ પદ્ધતિ વક્રતાની છે અથવા તો અસરળતા સામાન્ય રીતે જીવો એવી ભૂલ કરે છે કે સમ્યક્ત્વ જેવો મહાન ગુણ પ્રગટ્યો હોય એને જો એને ચારિત્રનો દોષ હોય જ્ઞાનીનો એને મુખ્ય કરે છે નાની છે ને આમ કેમ બોલ્યા નાની છે ને ગુસ્સો કેમ એવો નથી ગુસ્સો આવે નાની છે ને કેમ ગુસ્સો આવે એમ નથી એનો ગુણ તે દબાવી દીધો ગુરુ પર પ્રશસ્ત પણ હોય તો તને એ દોષ દેખાય અને ગૌણ થઈ જાય, અથવા પોતાને ગુણ પ્રાપ્તિની સ્વભાવ પ્રાપ્તિની જેને ભાવના છે, ગુણ પરની જેને રુચિ છે, એ સર્વત્ર જ્યાં જ્યાં ગુણ જોવે ત્યાં એને એના પ્રત્યે પ્રશસ્ત ભાવ આવ્યા વિના એનો એ આદર કરે, ગુણનો અનાદર ન કરે. ગુણનો તો આદર કરે જ કરે. ગુણ કહો કે ગુણવાન કહો, ગુણ તો ગુણવાનમાં છે ને, ગુણ કોઈ અંદર થોડી રહે છે. ગુણવાનના કોઈ ગુણ રહેતો નથી. સત્પુરુષ સિવાય પણ ગુણ ક્યાંય દેખે, ક્યાંય કોઈનામાં કોઈ ગુણ દેખે, એના ઉપર એને પ્રશસ્ત ભાવ આવે. મુમુક્ષુ હોય, ગુણવાન હોય, સત્પ્રાપ્તિ માર્ગે આગળ વધવા માંગતો હોય તો એનો ગુણ છે, એના માં ગુણ છે. મુમુક્ષુતા એનો ગુણ છે. સત્પ્રાપ્તિ માટે પ્રયાસ પ્રયત્નવાન થવું એનો ગુણ છે. જ્યાં ગુણ જોવે ત્યાં એને આદર ભાવ આવે, અનાદર ભાવ આવે. બ્રહ્મવર્તમાં પ્રતિમા બ્રહ્મચર્યની પણ જેને પ્રીતિ છે, અથવા અનેક વિકલ્પનું જે કારણ છે અબ્રહ્મચર્ય, તેનાથી જે દૂર રહેવા ચાહે છે એ નાસ્તિથી વિષય છે. અસ્તિથી બ્રહ્મચર્યમાં જે રુચિ રાખે છે, ચાહના રાખે છે, પ્રીતિ રાખે છે, પોતાને વિકલ્પનો સંક્ષેપ કરવો છે, તેથી પાંચમો, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. આ વિષયની અંદર થોડી ચર્ચા પણ ભૂતકાળમાં ચાલી છે કે પોતાના દોષ જોવા કે ન જોવા. કોઈ એમ કહે કે દોષ શા માટે જોવા, પોતાના ગુણ જોવા, આત્મામાં રહેલા ગુણને જોવા, દોષ શા માટે જોવા. કહે છે કે જે ગુણ જોવા જશે એ તો સૂક્ષ્મ છે, એને અવસ્થામાં રહેલા દોષ જણાયા વિના રહેશે નહીં. પણ અહીંયા તો હજી શું જાણવું ને શું ન જાણવું એ સંબંધે મતાંતર થયો, વિવાદ થયો. પણ અહીંયા તો એક બીજો દ્રષ્ટિકોણ છે કે જ્ઞાની કહો કે પાત્ર મુમુક્ષુ કહો, અહીંયા તો પાત્ર મુમુક્ષુની વાત ચાલે છે, પણ જ્ઞાનીને જો તો બંનેની લાઈન એક સરખી છે. તો એ પોતાના દોષને જાણે છે ત્યારે એ કયા દ્રષ્ટિકોણથી જાણે છે, કે એ દોષ મટાડવાના દ્રષ્ટિકોણથી જાણે છે, છેદવાના દ્રષ્ટિકોણથી જાણે છે, માત્ર જાણવા ખાતર જાણે છે એમ છે. જ્યાં એમ કહ્યું એ તર્ક કરે છે કે દોષને જોવા એના કરતા ગુણને જોવો ને ભાઈ, દોષને જોવાનું શું કામ છે. તો ત્યાં તર્ક કરનાર એમ તર્ક કરે છે કે માત્ર અહીંયા જાણવાની વાત છે, જાણવાની વાત નથી, છેદવાની વાત છે. અને જાણ્યા વિના છેદાય એમ તો કદી બને નહીં. જાણ્યા વિના ટાળવાનો ક્યાં પ્રશ્ન રહે છે? જ્યાંથી ખસવું છે એને પણ સમજવું તો રહે છે. જ્યારે સ્વદોષ દેખે એમ, જ્યારે થાય ત્યારે એમ, એમ સૂચવે છે કે પાત્ર જીવ છે એ જાગ્રત છે, પોતાની અવસ્થામાં દોષ થાય છે એને ન જોવે અને એને ખ્યાલમાં જ ન આવે તો એને ટાળવાનો પ્રશ્ન રહેતો. તો એ જાગ્રત છે માટે એને દેખાય છે, દેખાય છે એમાં માત્ર દેખાય છે એમ નહીં, એને છેદવાના પ્રકારથી એના પ્રત્યે એનો ઉપયોગ છે, દોષને છેદવાના દ્રષ્ટિકોણથી એનો ઉપયોગ જાય છે, બીજો એમાં પ્રકાર નથી એમ કેવું છે. જ્યારે થાય ત્યારે ત્યારે શબ્દ એ બતાવે છે, જ્યારે ને ત્યારે છેદવાનો ઉપયોગ રાખ્યો છે. એક પદમાં એમને એ વાત લખે છે, દીઠા નિજ દેશ દોષ તો કરીએ કોણ ઉપાય, એને ખબર જ નથી તો મટાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ દોષ વિષ્ણુ સંબંધી એમાં બીજો મર્મ શું છે આ બોલો, કે પાત્ર જીવ મુક્ષુ જીવ નું જ્ઞાન આત્મલક્ષી અથવા નિજલક્ષી હોય છે, જેનું આત્મલક્ષી જ્ઞાન છે એને આત્મામાં થતા બધા ભાવો ન ખ્યાલ મારી અને એમને મધરથી બફમમાં જાય એવું કહેતું, એટલે આત્મલક્ષી જેનું પરિણમન છે એવું જેનું જ્ઞાન થઈ ગયું છે એને તો પોતાના દોષનો ઉપયોગ આવે છે અને એને છેદવાનો એને ઉપયોગ રહે છે, એને યથાર્થ લક્ષ કહેવાય છે. જાણે એને છેદવાનો ઉપયોગ રહે એને યથાર્થ લક્ષ કહેવામાં આવે છે, અને એનું આત્મલક્ષી પરિણમન છે એને જ એવો પ્રકાર હોય, એ પણ એની પાત્રતાને સૂચવનારો પ્રકાર છે. એમાં શું છે કે દોષ તો જણાય જ જણાય, ગુણ તો હજી જણાવવો અઘરો છે, સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સામર્થ્યરૂપ છે, શક્તિરૂપ છે, અને દોષ તો સ્થૂળ પરિણામ છે, પરિણામમાં વ્યક્ત ભાવ સ્થૂળ વ્યક્ત ભાવ છે. હવે જેનો ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય કે મારું મૂળ શુદ્ધ ચેતના સ્વરૂપ છું અંદરમાં, સ્વરૂપ છે તો અનુભવ સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, જે સ્વરૂપ છે તો અનુભૂતિ સ્વરૂપ છે. ક્યારે જણાય છે કે જે જીવ અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિકોણ અનુભવ દ્રષ્ટિથી પ્રયત્ન કરે છે જોવાનો, ત્યારે જણાય છે. કે અંતરંગમાં જે સૂક્ષ્મ અનુભવના દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે કે આ જ્ઞાન છે, જ્ઞાનમય આત્મા છે, આ જ્ઞાન છે એ અંતરંગમાં તો અનુભૂતિ સ્વરૂપ છે, એનું વેદન એની અંદર સતત છે, પણ એ અંતરંગનો વિષય છે, એ બહિરંગનો વિષય નથી. બહિરંગમાં તો બધા જ્ઞાકાર જ્ઞાનના આકારો છે બધા, પણ એના અંતરંગમાં જાય અને સૂક્ષ્મ અનુભવ શું થઈ રહ્યો છે એમ સૂક્ષ્મતાથી અવલોકન કરે ત્યારે એને વેદન પકડાય, અને વેદન પકડાય તો સ્વભાવ પકડાય, એ તો અનુભૂતિ સ્વરૂપ છે. તો જે એવા સૂક્ષ્મ અનુભૂતિ સ્વરૂપને પકડવા સૂક્ષ્મ ઉપયોગે અંદર જાય, એને ઉપરના સ્થૂળ દોષ શું છે એ જણાયા વગર કેવી રીતે જાય, તો એને સહેજે ખ્યાલમાં આવ્યા વિના જેની એટલું સૂક્ષ્મ એનું જ્ઞાન થઈ ગયું છે પાવરફુલ, એને એ સ્થૂળ દોષો ન જણાય એ પ્રશ્ન સ્થાને, એને દોષ જણાય અને છેદવાનો એનો ઉપયોગ રહે એવી રીતે જણાય, જણાય એમ નહીં, માત્ર જ્ઞાનમાં જણાય જાય એમ નહીં, એનો છેદવાનો ઉપયોગ રહે એવી રીતે જણાય એમ જોવું, એવું અંદર અનેકાંતિક કાર્ય થાય છે. જાણે અને છેદવાનો ઉપયોગ પણ અંદર ઉભો થાય, ઉપયોગ એટલે સાવધાની, એવું કાર્ય થાય એની અંદર આપોઆપ જ થાય, માણસ, એક માણસ સાયકલ ચલાવતો હોય અને એને ઊભી રાખવી હોય તો માત્ર એ બ્રેક ઉપર હાથ જાય છે એમ ને, એના પગ પણ અટકી જાય છે, પડે માથા ઓટોમેટિક જ થાય છે. તો સામાન્ય ત્યાં મશીનરી છે, મોટર છે, એરોપ્લેન છે, એની અંદર તો ઘણી ટેકનિક છે. તો એક સાથે એમાં ઘણા ઓપરેશન થઈ જાય છે. અહીંયા તો હાથનું પગના બે જ ઓપરેશન થાય છે, ત્યાં તો એક સાથે ઘણા થાય છે. એટલી સાવધાની છે, કેમ કે એની એની પ્રેક્ટિસ પડી ગઈ છે. એ જ્ઞાન ક્યાંયથી બચવું છે તો એક સાથે એ બધા કામ થવા માંડે છે ઝડપથી. એમ અહીંયા પણ એવું છે કે જ્યારે પોતાના આત્મા તરફ જે જીવ જવાનો પ્રયત્ન કરે છે એ પોતાના દોષને દેખે અને જ્યારે જ્યારે દેખે ત્યારે ત્યારે એને છેદવાનો ઉપયોગ એને આવે છે, એનો એનો નકાર આવે છે, નિષેધ આવે છે. માત્ર જાણી લે છે એમ નથી, પણ એનો એને નિષેધ આવ્યા વિના જેમ કોઈ નુકસાન કરનારો સામે આવે તો આદર આવે છે કે નિષેધ આવે છે? તો તમે એને જાણ્યો જાણ્યો નહીં તો એનો નિષેધ પણ તને આવી ગયો. અને કોઈ લાભ કરનાર સામે આવે તો એને જાણ્યો કે નહીં, જાણીને એનો આદર પણ અંદર એને ઊભો થાય છે આપોઆપ છે. છઠ્ઠો, ઉપયોગથી એક પળ ભરનાર, એ સમયના વિષયમાં છે. જેને પોતાનું કાર્ય શીઘ્રપણે કરવું છે એને સમય બરબાદ થાય તો અંદરમાં એનો એને દુઃખ થઈ આવે છે. નુકસાન થાય માણસને એને દુઃખ થાય, સમય બગડે એનું પણ એને દુઃખ થાય. માણસ કેટલાક તો સમય પસાર કરવા માટે સાધનો ગોતે છે અને જ્યાં વેડફવા માટે આત્માર્થને સમયનો સદુપયોગ કરવા માટે સમય ઓછો પડે છે, એને 24 કલાક ઓછા પડે છે. એટલું મહાન કાર્યનો એને પ્રારંભ કર્યો છે કે એને સિદ્ધ દશા સુધી ઝડપથી પહોંચવું છે એમાં એને વર્તમાન આયુષ ટૂંકું પડે, એટલે ઝડપથી માર્ક આપવા માંગે છે. સમય બરબાદ કરતો નથી. એટલે ગમે તેમ અપ્રયોજનભૂત કાર્યોમાં પોતાનો સમય બગાડે નહીં, બગાડવો પડે તો એને એનું દુઃખ થાય છે કે આ મારો સમય બગડે છે, મારો સમય બગડે છે, મને પોસાતો નથી. એ રીતે અને જે જે કાર્યો થાય છે એમાં એક કે એક પળમાં એનો ઉપયોગ છે, એમ અનુપયોગે પ્રવર્તે છે એમ છે. ઉપયોગ છે પ્રવર્તે છે એટલે શું છે કે એને પ્રયોજન એટલું મુખ્ય થયું છે કે પ્રયોજનને ચૂકીને કોઈ પળે પણ ઉપયોગને પ્રવર્તાવતો. એમાં પણ આવી જ જાય છે કે જેને અપ્રયોજનભૂત વિષયમાં સમય જાય છે અહીંયા એને દુઃખ થાય છે, એનું કારણ કે ઉપયોગ છે એનો એ વિષયમાં. સાવધાની છે તો એને ખબર પડે છે, સાવધાની નથી તો એને એમને એમ ગમે તેટલો સમય ચાલ્યો જાય છે. તો પણ ભલે ચાલ્યો જાય એવી એને બેદરકારી આપોઆપ આવી જાય છે, અથવા જગતના બહારના કાર્યો એને જરૂરી લાગે છે, એની આવશ્યકતા લાગે છે અને એમાં સમય જાય એનો એને નિષેધ આવતો નથી, એમાં એને વાંધો નથી લાગતો. આત્માર્થીને એમ લાગે છે કે આ બહારના કાર્યોમાં મારે સમય દેવો પડે છે, ન દેવો પડે તો સારું, તો હું મારું સ્વકાર્ય સારી રીતે ભરપેટ મારું કાર્ય કરું. એને એ રીતે એ પાત્રતામાં આ બધી લાગણીઓ ઉત્પન્ન થાય છે એમ અહીંયા સ્પષ્ટ કરવું છે. જે જીવને પાત્રતા હોય એને આવા આવા ભાવ આવે, સહેજે સહેજે કેમ કે એને આગળ અનુભવ થવાનો છે, તો એ પહેલા એની લાઈન કેવી હોય એ અહીંયા બતાવવાનું છે. ભલે નાની ઉંમરે એને આ વિષય હાથ હસ્તગત થયો હોય તો એને એમ થાય કે મોડું થયું, આત્મા તો મોડું થઈ ગયું, કેમ આત્મા મોડું થયું, આ પહેલા જઈને હોય તો સારું, હવે તો કોઈ સમય મારે બગાડવો નથી. તો જેટલો સમય મળે એટલો, જેટલો મળે એટલો આમાં સદુપયોગ કરે.
સિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કહાણ ગુરુદેવ નો જય હો, વિદ્રાગી દિગંબર જિન ધારણ.